તારીખ 7/4/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 755 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 373.
તેનો પરિગ્રહ કેમ છે? તેના પરિગ્રહનો પ્રશ્ન એ થયો કે શારીરિક અને માનસિક અનેક પ્રકારના દુઃખો નહીં ઈચ્છવા છતાં, અપ્રિય હોવા છતાં અનિવાર્યપણે સહન કરવા પડે છે. અને એ દુઃખ કોઈ પણ રીતે નહીં ઈચ્છિત હોવા છતાં ફરી ફરીને તેવા દુઃખની પ્રાપ્તિ થાય છે. એ દુઃખ દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવે તો પણ એ પ્રયત્નો સફળ થતા નથી, એ વગેરે પ્રકારે દુઃખના વિષયમાં અનેક પડકે છે, પ્રશ્નો ઉઠાવે છે. આ એક બહુ મોટી સમસ્યા છે સમસ્ત જીવ જાતિની, તમામ જીવોની આ સમસ્યા છે. આગળ કહે છે, કેટલા પ્રશ્નો ઉઠાવ્યા છે. શું એ દુઃખ કોઈને મટતું જ નહીં હોય? દુઃખ ન મટે એવી જ કોઈ જગતની વાસ્તવિક પરિસ્થિતિ હશે? મટતું જ નહીં હોય એટલે કે દુઃસાધ્ય અથવા અસાધ્ય હશે? દુઃખ મટાડવું તે ખરેખર અસાધ્ય હશે? અથવા શું દુઃખી થવું એ જ જીવનો સ્વભાવ હશે, કે જીવ દુઃખી થયા જ કરે એ જીવનો સ્વભાવ હશે, માટે દુઃખ નહીં મળતો હોય? શું કોઈ એક જગત કરતા ઈશ્વર હશે તેણે આમ જ કરવું યોગ્ય ગણ્યું હશે? ઈશ્વર કરતાને લોકો લીધા છે, કે કોઈ ઈશ્વર કરતાને આ ઠીક લાગ્યું હશે? લોકો એમ કહે છે કે જો જગતમાં દુઃખ ન હોત તો ભગવાનને કોઈ સંભારત નહીં. જગતમાં ભગવાને દુઃખ ન મૂક્યું હોત તો પછી એને સંભાળત કોણ? માટે પોતાને સંભાળવા માટે પણ દુઃખ મૂક્યું ભગવાને, પોતાને ભૂલી ન જાય જગતના જીવો, માટે એને દુઃખ મૂક્યું. આવી સંપર્ક વિતર્ક બધી અજ્ઞાન ભરેલી માન્યતાઓ ચાલે છે. શું ભવિતવ્યતાને આધીન એ વાત હશે? એવું એવું જ કોઈ ભવિતવ્ય ક્રિયા કરતું હશે જેથી જે લોકોને, જે જીવોને દુઃખ યાદ કરે કોઈ ને કોઈ પ્રકારે? અથવા કોઈક મારા કરેલા આગલા અપરાધોનું ફળ હશે? અનેક પ્રશ્નો વિચાર્યા છે. આ કારણ છે, આ કારણ હશે, શું કારણ હશે? આ પ્રશ્નો જેને દુઃખ મટાડવું છે એવા વિચારવાન જીવને, મુમુક્ષુ જીવને પૂછવા જરૂરી છે. પૂછે, વિચારવાનું હોય તો આવા પ્રશ્નો એને પૂછે એમ કહેવું છે. એ વગેરે અનેક પ્રકારના વિકલ્પો જે જીવો મન સહિત દેહ ધારે છે તે ફેર્યા કરે છે. એ વગેરે અનેક પ્રકારના વિકલ્પો જે જીવો મન સહિત દેહ ધારે છે તે ફેર્યા કરે છે. કોઈને કઈ વિકલ્પ આવે છે? કોઈને કઈ વિકલ્પ? કોઈને ઈશ્વરનો વિકલ્પ આવે છે, કોઈને પૂર્વકર્મનો વિકલ્પ આવે છે, કોઈને એમ થશે કે આવો જ સ્વભાવ છે, મટતું જ નહીં હોય છે. અને જે જીવો મન રહિત છે તે તો અવ્યક્તપણે દુઃખનો અનુભવ કર્યા કરે છે, એ તો દુઃખને ભોગવે છે. કેમ કે કર્મફળ ચેતનાને મુખ્યપણે અનુભવે છે, એટલે દુઃખાનુભવ, દુઃખનો અનુભવ કરવો, એ સિવાય એની પાસે કોઈ વિચાર શક્તિ, દુઃખનો નાશ કરવાનો, ઈલાજ કરવાની કોઈ વિચાર શક્તિ એની પાસે નથી. અને અવ્યક્તપણે તે દુઃખ મટે એવી ઈચ્છા રાખ્યા કરે છે, છતાં એને દુઃખ પસંદ નથી, દુઃખથી ખસવા ચાહે છે, એવું સહજ એનું પરિણામ છે. ભલે વિચાર શક્તિ નથી તો પણ માકોડ છે, ભાગે છે, મન નથી, માકડ છે, એને મન નથી, એને ત્રણ ઇન્દ્રિય છે, ચોથી ઇન્દ્રિય આંખ નથી, તો મન તો ક્યાંથી, મન ચોથી ઇન્દ્રિય નથી, માખી છે, મચ્છર છે, ભાગે છે ને, ઉડાડો તો ઉડાડો એટલે ઉડે છે, એનો અર્થ એને દુઃખ જોઈતું નથી. હા, વલણ છે જે છે, પરિણામમાં દુઃખ જીવનો સ્વભાવ નહીં હોવાથી અને સુખ જીવનો સ્વભાવ હોવાથી દુઃખથી છૂટવા જીવતા એ છે, એ વાત નિશ્ચિત છે. પછી સંગની હોય કે આ જગતને વિશે પ્રાણી માત્રની વ્યક્ત અથવા અવ્યક્ત ઈચ્છા પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે મને દુઃખ ન હો અને સર્વથા સુખ હો. વ્યક્ત ઈચ્છા એટલે જેને એ ઈચ્છાની ખબર છે એને વ્યક્ત ઈચ્છા કહેવાય. બુદ્ધિપૂર્વક જે વિકલ્પ કરે છે કે મને કોઈ દુઃખ ન થાવ, હું સર્વથા સુખી રહું, એ વ્યક્ત ઈચ્છા છે. અને એવું વગર વિચારે પણ એવું વલણ છે જીવના પરિણામનું કે કોઈ જીવ કિંચિત માત્ર પણ દુઃખ ઈચ્છતો નથી, બધા જીવો સર્વથા સુખની ઈચ્છા છે, એ અવ્યક્ત ઈચ્છા છે. એમ બે પ્રકારે ઈચ્છા ગણવામાં આવે છે, પ્રાણી માત્રનો એ પ્રકાર છે. સર્વથા સુખ હોવો પણ પ્રયત્ન પણ એ જ અર્થે, અને એનો પ્રયત્ન પણ એવો જ હોય છે, છતાં તે દુઃખ શા માટે મળતું નથી. અનંતા જીવો અનંતકાળથી દુઃખ મટાડવાનો અનંત પ્રયત્ન કરી ચૂક્યા છે, કરી રહ્યા છે, તો પણ દુઃખ મળતું કેમ નથી? આ પણ એક સમસ્યા છે મોટી. એવો પ્રશ્ન ઘણા ઘણા વિચારવાનોને પણ ભૂતકાળે ઉત્પન્ન થયો હતો, વર્તમાને પણ ઘણા ઘણા વિચારવાનને તેવો પ્રશ્ન પણ ઉત્પન્ન થાય છે, અને ભવિષ્યકાળે પણ ઘણા ઘણા વિચારવાનોને એવો પ્રશ્ન ઉત્પન્ન થશે. શું કહેજો? આજે દુઃખની સમસ્યા છે એ ભૂતકાળમાં અનેક વિચારવાન જીવોને એ પ્રશ્ન ઉદ્ભવ્યો છે, વર્તમાનમાં પણ ઉદ્ભવે છે, ભવિષ્યમાં પણ ઉદ્ભવવાનો છે. કેમ કે એક જીવને જરૂરિયાત છે એનો વિચાર કર્યા વગર નહીં રહે, દુઃખ મટાડવાની જરૂરત છે એ જરૂરત સંબંધમાં ઉહાપો થયા વગર રહે નહીં, એ વિચાર આવ્યા વિના રહે નહીં. તે અનંત વિચારવાનોમાંથી એવા અનંત વિચારવાનો થયા અત્યાર સુધીમાં, શું તે અનંત વિચારવાનોમાંથી અનંત વિચારવાનો તેના યથાર્થ સમાધાનને પામ્યા અને દુઃખથી મુક્ત થયા. પાછું એવું નથી કે શું આ કોઈનું દુઃખ મટતું જ નહીં હોય, માટે અનિવાર્યપણે સંસારમાં દુઃખ ભોગવવું જ પડે, તેને અનંત વિચારવાનો થયા છે, એને વિચાર્યું છે, દુઃખ મટાડવાનો ઈલાજ શોધ્યો છે, પ્રાપ્ત કર્યો છે, અનુભવ્યો છે અને દુઃખ મુક્ત થયા છે અનંતા. તે યથાર્થ સમાધાનને પામ્યા એટલે એનો ઈલાજ મળી ગયો અને દુઃખથી મુક્ત થયા, એટલે એમાં ગર્ભિતપણે આવી ગયું કે દુઃખનું નિદાન પણ એમને જોયું, દુઃખનો ઈલાજ પણ એમને મળ્યો, અને એ ઈલાજનો પોતે અનુભવ કરીને દુઃખ મુક્ત પણ એ ત્રણે વાત એમાં આવી જાય છે. વર્તમાન કાળે પણ જે જે વિચારવાનું યથાર્થ સમાધાન પામે છે તે પણ તથારૂપ ફળને પામે છે. અત્યારે પણ જે જે વિચારવાનું એના યથાર્થ સમાધાનને પામે છે એને પણ દુઃખ મુક્તિ થાય છે. કાલે આપણે થોડી ચર્ચા ચાલી ગઈ આંતર પ્રતિની ચર્ચામાં સુષ્ટ જ્ઞાનના વિષયમાં મેં એક વાત કરી છે કે મને તો સુખ ઉપજ્યું છે, આ સુખ પ્રત્યુ માટે જ્ઞાન સુષ્ક નથી અથવા નિશ્ચયાભાસ નથી. એનો અર્થ શું થાય છે કે જ્ઞાન છે એ સુખનું ઉત્પાદક છે. જ્યાં જ્યાં યથાર્થ જ્ઞાન ત્યાં ત્યાં સુખ, જ્યાં જ્યાં દુઃખ ત્યાં અજ્ઞાન. આ સિદ્ધાંત એમાંથી ફલિત થાય છે. એમાંથી ફલિત શું થાય છે કે જ્યાં જ્યાં દુઃખ છે ત્યાં ત્યાં અજ્ઞાન છે, જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં સુખ છે. જ્ઞાનનું ફળ સુખ છે, જ્ઞાનથી સુખની ઉત્પત્તિ થાય છે. એટલે કહે છે કે જે યથાર્થ સમાધાન પામે છે તે તથારૂપ ફળને પામે છે, અને ભવિષ્યકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામશે તે તથારૂપ ફળને પામશે. એટલે સુખી થશે, દુઃખ એના મટશે, એમાં કોઈ સંશય નથી. આટલા પ્રશ્નો ઉઠાવીને પોતે ક્યાં આવ્યા એ સરવાળો અહીંયા લઈએ. આટલા પ્રશ્નો ઉઠાવ્યા પછી હવે બીજા જગતના જે દુઃખ મટાડવાના ઉપાયો છે એ સંબંધમાં પોતાના વિચારો અને ચર્ચા કરે છે વ્યક્ત કરીને. શરીરનું દુઃખ માત્ર ઔષધ કરવાથી મટી જતું હોત, શરીરનું દુઃખ માત્ર ઔષધ કરવાથી મટી જતું હોત, મનનું દુઃખ ધન વગેરે ઈચ્છિત પદાર્થો મળવાથી મટી જતું હોત, જતું રહેતું હોત, અને બાહ્ય સંસર્ગ સંબંધનું દુઃખ મનને કાંઈ અસર ઉપજાવી શકતું ન હોત, આમ પ્રતિકૂળતાઓ વગેરે, તો દુઃખ મટવા માટે જે જે પ્રયત્ન કરવામાં આવે છે તે સર્વજીવોનું સફળ થઈ જાય. શું કહે છે? જો દવાથી શરીરનો રોગ કે દુઃખ પીડા મટી જતી હોત તો બધાની પીડા મટી જ ગઈ હોત. દુઃખ શામક ઔષધો આવે છે ને, પીડા શામક ઔષધો, પેઇન કિલર જેને કહે છે, પીડા શામક, પીડા મટાડી દે, સામાન્ય પીડા હોય. તીવ્ર વેદના વાળાને એ પેઇન કિલર કાંઈ અસર કરતી નથી. પછી પાછો એનો રેઝિસ્ટન્સ પાવર આવી જાય ત્યારે પણ એ પીડા એ દવા અસર કરતી. એટલે શરીરનું દુઃખ માત્ર ઔષધ કરવાથી જો મટી જતું હોત તો એવો પ્રયત્ન કરીને સર્વજીવો તેમાં સફળતા પામત. મનનું દુઃખ ધન વગેરે સંયોગો અનુકૂળતાઓ મળી જવાથી જો પ્રાપ્ત મટી જતું હોત તો બધા ધનવાન છે એ સુખી હોત, પણ એવું પ્રત્યક્ષ જોવામાં આવતું નથી. મલ્ટી મિલિયનર્સ વધારે દુઃખી છે એવું પ્રત્યક્ષ જોવામાં અહીંયા પણ એ નજરે જોવા મળે એવું છે. તેમ પ્રતિકૂળતાઓ વટાડવા માટે પ્રતિકૂળતાનું જે દુઃખ થાય છે એ પણ એના પ્રયત્નો કરવાથી મટી જતું હોય તો સફળતા મળી હોત, પણ જ્યારે તેમ બનતું જોવામાં ન આવ્યું ત્યારે જ વિચારવાનો ને પ્રશ્ન ઉત્પન્ન થયો. જરા વિશેષ વિચારવાન જીવો હતા, થોડા વિચારવાન શું થાય છે, અટકી જાય છે. હવે આપણે શરીરનું દરદ થયું, દવા કરી, ન મૂક્યું, શું કરીએ? આપણે દવા તો કરીને ન મૂક્યો, કરીએ શું? દવા કરવા છતાં ન મૂક્યો પછી શું? આ ઘણા એવા રોગ થાય છે, વૃદ્ધાવસ્થાના રોગો થાય છે, તો કઈ એવો ન મટે, એવો નહી મટે, ચલાવો એમને મટવાના જ નથી. ત્યારે જે પુરુષાર્થમંત જીવો છે અને વિચારમંત જીવો છે, એટલે જ્ઞાનનો જેને સૂક્ષ્મ છે અને વીરીનો સૂક્ષ્મ છે, બે શક્તિ છે, સૂક્ષ્મ છે એની શક્તિ છે, જેને વિચાર શક્તિ છે અને જેને પુરુષાર્થ શક્તિ છે, બહુ સાદી ભાષા છે, એ બેસીને રહે પગવાળી નહીં. અને ઉપાય કરવો જ જોઈએ, ઉપાય શોધવો જ જોઈએ, એનો કંઈ ઉપાય હોવો જ જોઈએ, તો એને પાછળ લાગી જાય છે. કેમ કે એની શક્તિ એને બેસવા દેતી નથી, ઝંપડવા ન દે. જ્યાં સુધી દુઃખ હોય ત્યાં સુધી દુઃખ મટાડવા માટે એને અજંપો યાદ કરે. પણ જ્યારે તેમ બનતું જોવામાં ન આવ્યું ત્યારે જ વિચારવાનો અને પ્રશ્ન ઉત્પન્ન થયો કે દુઃખ મટવા માટે બીજો ઉપાય કોઈ હોવો, આપણે જે ઉપાય કરીએ છીએ એના કરતા કાંઈક બીજો ઉપાય હોવો જોઈએ. અત્યારે જે જીવો, જે બુદ્ધિવાળા જીવો, એની સંયોગો પાછળ દોડ છે એને આ પ્રશ્ન પત્ર વિચારવો જોઈએ. બુદ્ધિ ઘણી હોય, જગતમાં ઘણા મોટા કાર્યો કરતા હોય અને એટલા માટે કરતા હોય કે એમાંથી સુખી થવાશે, એને આ પત્ર વિચારવા જેવું છે. જરા એક વાર જરાક વાંચી જાવ, વાંચી જાવ, વિચારી જાવ, તો એને જે દોડ છે એમાં બ્રેક લાગ્યા વગર એને એવો પત્ર છે. આજે કરવામાં આવે છે તે ઉપાય અયથાર્થ છે અને બધો શ્રમ વૃથા છે. કોઈ બીજો જ ઉપાય હોવો જોઈએ. અત્યારે જે ઉપાય કરવામાં આવે છે તે સફળ થતો નથી, માટે એ ઉપાય સાચો નથી અને બધો શ્રમ મારો નકામો જાય છે, વૃથા જાય છે, મફતમાં જાય છે, ફોગડ જાય છે. આ પરિશ્રમ કરવા જેવો ગમે એવા બુદ્ધિવાળાને ઉભો રાખી દે એવી વાત છે. માટે તે દુઃખનું મૂળ કારણ જો યથાર્થ જાણવામાં આવે, કારણ કે આ બધાની સમસ્યા છે, એટલે ઉભો રહી જાય બુદ્ધિવાળો. તો આપણી એ સમસ્યા નહીં, આપણે આટલો વિચાર નથી કર્યો, એટલો વિચાર કરી ચૂક્યા છે. 30 વર્ષ પહેલા આ વિચાર, આ વ્યક્તિએ આટલો મોટો વિચાર કર્યો છે એની પાછળ, આપણે આ તો આટલો વિચાર નથી કર્યો. બુદ્ધિવાળા આપણે કે બુદ્ધિવાળા કહેનારા, કોણ બુદ્ધિવાળું છે? એક વાર તો એનો બુદ્ધિનો પારો નીચે આવી જાય. માટે તે દુઃખનું મૂળ કારણ જો યથાર્થ વિચારવામાં આવે અને તે જ પ્રમાણે ઉપાય કરવામાં આવે તો દુઃખ મટે, નહીં તો નહીં જ મટે. જે વિચારવાનો દુઃખનું યથાર્થ મૂળ કારણ વિચારવા ઉઠ્યા, શું કહે છે? જે વિચારવાનું દુઃખનું યથાર્થ મૂળ કારણ વિચારવા ઉઠ્યા, એટલે નિદાન ઉપર જે આવે છે, શેમાંથી થાય છે, શેમાંથી આ દુઃખ ઉત્પન્ન શું કરવા છે, એનું મૂલ્ય શું છે, રૂટ કોઝ, તેમાં પણ કોઈક તેનું યથાર્થ સમાધાન પામવા. અને ઘણા યથાર્થ સમાધાન નહીં પામતા છતાં વ્યતિમતિ વ્યામોહના આદિ કારણથી યથાર્થ સમાધાન પામ્યા છીએ એમ માનવા લાગ્યા. ધર્મના ક્ષેત્રમાં આ વિશે લીધા એ ધર્મના ક્ષેત્રમાં ઘણા એમ વિચાર્યું, ભાઈ ધર્મ કરે એ સુખી થાય છે, ધર્મ કરે તે સુખી થાય, એટલે આમાં કંઈક ધર્મનું કારણ છે. આપણે ધર્મ કરીએ અચૂંટું દુઃખ આવી પડે છે, માટે કંઈક કારણ તો અધર્મનું છે. ધર્મ હોય તો અચૂંટું સુખ પણ આવે. મૂળ કારણ વિચારવામાં કેટલાકને તો યથાર્થ કારણ મળ્યું, કેટલાકને એ પ્રાપ્ત ન થયું, છતાં એને ભ્રમ થયો કે ના ના આપણને પણ કઈક સાધન મળ્યું છે. એ ભણેલા ભણેલા એજ્યુકેટેડ માણસ હતા, બીકોમ એલએલબી. ઘરમાં જોયું તો 8-10 જાતના દેવ દેવીઓના પૂજા કરવાના ઓલો બનાવેલો, દેરી દેવી બાબુ બનાવે ને નાનું મંદિર. સાંઈબાબાને હું બધા વીરપુરવાળા જલારામ બાપાથી માનીને, અંબાજીથી માનીને, નામ એનું આવડે આપણને, એવી એવી માતાજી જોતી છે આપણને, નામ સાંભળાય નહીં હોય આપણે, એવા એવા દેવ દેવાના નામ છે. લાગેલા માણસ આ શું સમજી નથી કરો, વગેરે સમજતા નથી. આપણે આપણું શું જવાનું છે, આપણે એની સામે બેસી જઈએ 5 મિનિટ. આપણે કારણ કે આપણા કુળના જે આપણા જે ઈષ્ટદેવ એનું સ્મરણ કરીએ. ચાલો હવે આપણા રામ ઈષ્ટદેવ છે તો રામ 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 કરીને 5 દિવસ માળા ફેરવી નાખશે. કૃષ્ણનો માનતા હોય તો એની, શંકરની માન્યતા હોય તો એની માળા ફેરવી નાખશે. આ બધાને આપણે આમાં આપણે બધા હોય તો એમાં શું વાંધો, ઘણા હોય એમાં શું વાંધો, તો સારું છે ને. એક કરતા બે પેલા શું, આ સિવાય કાંઈ લાંબો વિચાર નથી. આ તમે ધંધો વેપાર આવી રીતે કરો છો, જે કાંઈ કામકાજ કરો છો એમાં આવી રીતે કરો છો, આપણે કાંઈ હિંમત કાંઈ નથી કરી રાખો. શું તો બરાબર, એમાં આપણું ફૂન તો બંધાય જ નહીં. શું આપણે આવું કરીએ એમાં પાપ તો નથી જ કરતા ને, કાંઈ ફૂન તો બંધાય ને, ફૂનનું ફળ તો મળશે ને. બસ આપણને ફૂનનું ફળ મળે એટલે આપણને અનુકૂળતાઓ મળે, પૈસા મળે, હાજા નરવા રહી, કુટુંબ કબીલા બધું લીલી વાળી એ બધું ઠીક રહે. આટલું સામાન્ય રાખ્યું છે તો ફૂન તો થવાનું છે ને. આમ ચાલે છે મતિ વ્યામોથી એને એમ લાગે છે કે ઠીક છે, આપણને કાંઈ સાધન આપણે જે કરીએ છીએ બરાબર છે, અને આનાથી આપણું દુઃખ મટવાનું એ સમાધાન નહીં થવા છતાં સમાધાનને એ ગણી લઈએ છે. આમ નામ ચાલે છે જગતમાં. સાધારણ માણસનું ગજું નથી કે આટલું વિચારી શકે, એટલું જ વિચારે છે એક એક વાત ઉપર. એમાંય ઘણી જરૂર છે. 43 મોટર લઈને શતાબ્દી વર્ષ ઉપર નીકળેલા મુંબઈથી, આપણા મુમુખ શું ફોન કરાવ્યા ને 43-40 મોટર આ બધું હું આપણા અનિલભાઈ હતા, એની એક મોટર હતી એ નીકળ્યા હતા. તારે પછી ત્યાં ચા પાણી નાસ્તો કરવા બધા ભેગા જ, પછી એક ઠેકાણે ભેગા થાય નક્કી કરે ભાઈ કે ફલાની જગ્યાએ આપણે હોલ્ટ કરવો છે, આટલા વાત છે ને ત્યાં આપણે બધા જમી લઈએ, ચા પાણી નાસ્તો કરી લઈએ. પછી એને જોયું તો ઘણાની ગાડીઓમાં કોઈનામાં શિરડીના સાંઈબાબાનો ફોટો હતો, તો કોઈમાં ઓલા દક્ષિણના સત્ય સાંઈબાબાનો ફોટો હતો, કોઈમાં જલારામ બાપાનો ફોટો હતો, તો કોઈમાં લક્ષ્મીજી લટકાડ્યા હતા, તો કોઈમાં ગણપતિજી હતા. એ તો નવા બહુ જૂના નથી, નવા મુખ્ય હજી અહીંયા આવું હાલે છે, આપણામાં એવું હાલે છે. જે ગુરુદેવ ગ્રહિત વિખ્યાત અને અગ્રહિત વિખ્યાત ઉપર જેમણે 45 વર્ષ સુધી આટલું આટલું સમજાયું, એના કહેવાતા અનુયાયીમાં હજી આ લાકડા ભરેલા છે કે ભાઈ 10-15 ગાંડીઓમાં આવું હોય શકે, 10-15 મોટરોમાં આ બધું હોય શકે, એના ઘરે કેટલું હોય શકે. આ તો બીજા જોવે કે કોઈ એ કોઈ કોઈ જે મહેમાન હેમાન આવે એટલે ગાડીમાં વહેવાનો છે, ઘરે દુકાનોમાં ઓફિસોમાં શું કરતા છે. હા હાલો છે આપને
બહારનો મોરો ગુરુદેવ નો
નામ છે સામાન્ય સમજણ નથી, તો થોડીક જે સામાન્ય સમજણ હોવી જોઈએ એટલી સમજણ પણ જોઈએ. જ્યાં ઊંડી સમજણના પ્રકરણો ચાલે છે, જ્યાં ઊંડી વિચારણાનો વિષય ચાલે છે, ત્યાં સામાન્ય સમજણનો અભાવ હોય એવું પણ જોવા મળે છે. એટલે અમુક શું કહેવાય, એટલે બધા એક હરથી લાયકાત વાળા છે એમ કંઈ માની લેવાની જરૂર નથી. એમાં ભિન્ન ભિન્ન પ્રકાર છે. કરવું જોઈએ, ઠેર સુધી વિચારવું જોઈએ, સાર્થ સમાધાન થવું જોઈએ, તો જ દુઃખ મટશે, નહીતર દુઃખ
મટે.
આ સુધી વાત છે. કોઈના માટે કઈ કરવાનું નથી, જે વિચારવાનું દુઃખનું યથાર્થ મૂળ કારણ વિચારવા ઉઠ્યા તેમાં પણ કોઈક જ તેનું યથાર્થ સમાધાન પામ્યા, અને ઘણા તેનું યથાર્થ સમાધાન નહીં પામવા છતાં મતિ વ્યામોદીના કારણથી, બુદ્ધિમાં વ્યામો થવાથી અથવા મૂંઢપણાને લીધે યથાર્થ સમાધાન પામ્યા છે એમ માનવા લાગ્યા. એને કોઈનું સમજાવીએ કે પછી જેને જિજ્ઞાસા હોય તો હું સમજતો નથી એને સમજાવાય, પણ હું સમજી ગયો છું એને કોઈ સમજાવી શકે
નહીં.
અને એ પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા, માનવા લાગ્યા એમ નહીં, એ પાછા ઉપદેશક થઈ જાય છે તરત જ. તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, બધાએ આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ, એ પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા. જો કેવી નાળ પકડી છે કે પોતે જયારે એમ લાગે કે હું હિંજો છું ત્યારે ઉપદેશ કર્યા વગર રહેતો નથી, અધૂરો છલકાય. પરિપક્વતા હોય તો એને ગંભીરતા આવે છે, એ જોઈ વિચારીને વાત કરે છે, એમને જલ્દી ઉતાવળ છે વાતને સમતા. અને ઘણા લોકો તેને અનુસરવા પણ લાગ્યા, અને જે ઉપદેશ કરવા લાગ્યા એને અનુસરનારાઓ પણ મળી ગયા. એમ થોડા જુદા જુદા જુદી જુદી રીતે માન્યતાના ઊભા થવા લાગ્યા. જગતમાં જુદા જુદા ધર્મ મત જોવામાં આવે છે તેની ઉત્પત્તિનું મુખ્ય કારણ એ જ છે. ઠીક, આ જો નાશ પકડી છે. અનેક પ્રકારના ધર્મ મત જોવામાં આવે છે એનું શું કારણ, કે મૂળ વિચારના દુઃખ મટાડવા માટે ઊભી થઈ છે. દુઃખનો ઈલાજ જોતવો, દુઃખનું નિદાન કરવું, એમાં કોઈકને યથાર્થ માર્ગ મળ્યો, જેને યથાર્થ માર્ગ ન મળ્યો છતાં માન્યું કે મારી વાત બરાબર છે, મારો વિચાર બરાબર છે, મારી વિચારણામાં ભૂલ નથી, મને લાગે છે તે જ સાચું છે, એમાંથી ધર્મ મત નીકળ્યા છે. વિચિત્રતા પ્રકૃતિની એ છે, જે પ્રકૃતિની વિચિત્રતા જોવામાં આવે છે કે એમાં પણ કેટલા છે, ને ખોટું ન ગમે, સાચું જ ગમે, છતાં પણ ખોટું ઘૂસી ગયું હોય તો છોડી ન રહે. આ એક કરુણાજીના સ્થિતિ છે. તો ખરેખર એક ન્યાય જોઈએ તો નિર્દોષ હોય, એટલે એને સાચી વાત પસંદ છે, એને ખોટી વાત પસંદ નથી. પણ જે ખોટું બેસી ગયું હોય એને એ દૂર ન કરી શકે એવી કોઈ પ્રકૃતિની અંદર પકડો, તો એ સત્યના ચાહક હોવા છતાં અસત્યને અજ્ઞાન પણ એવી રીતે વળગી રહે છે કે જે છે એ સત્ય છે, દૂર જ રહ્યા છે. એને સાચું માને, એને જે માન્યું છે એને એમ જ છે કે આજે હું માનું છું એ સાચું છે, મેં માન્યું છે એ સાચું છે, સાચું હું કેમ છોડું. અને સાચાને સાચાને ના એ પ્રિય છે, સત્યના એ પ્રિય કાળ છે. તમે માનો છો એ સત્ય નથી, સાંભળનાર એમ કે છે કે મેં માન્યું છે એ સત્ય છે, તમે કહો છો તે સત્ય નથી. હવે એનું શું કરવું? જેને માની લીધું એને જિજ્ઞાસા ક્યારે? જેને માની લીધું એને જિજ્ઞાસા ખલાસતી, આ તો ટ્રેજેડી છે. એટલા માટે જ્ઞાનીએ એક સુથામણ આપ્યું કે જ્યાં સુધી તમે પરમ સત્ય સ્વરૂપની, તારા પરમ સત્ય સ્વરૂપની તને અનુભૂતિ ન થાય. શું અનુભૂતિનું લક્ષણ છે? કે અતિન્દ્રિય સુખ એ અનુભૂતિનું લક્ષણ છે. દુઃખી છે ને દુઃખથી છૂટવા માટે, દુઃખથી છૂટવા માટે છે. તો જો તને દવા મળી હોય તો તારું દુઃખ છૂટ્યું છે? અતિન્દ્રિય સુખ તને મળ્યું છે એ અનુભવ કયો છે? અનુભૂતિમાં આવ્યો છે? જો ન આવ્યો હોય તો તમે મહેરબાની કરીને કહીએ છીએ હું જિજ્ઞાસામાં રહેજે, માની લઈશ નહીં કે મારો ઉપાય હાથ હશે, ત્યાં સુધી નહીં માનતો. તારી જિજ્ઞાસાને ખુલ્લી રાખજો, એ દરવાજો બંધ કરીશ નહીં, નહીતર એ અસત્યથી છૂટ તને કોઈ છોડાવી નહીં શકે. તીર્થંકરે તને અનુભૂતિનું લક્ષણ છે. મારી પાસે હિન્દીમાં છે, એ મેં એનું મૂલ્ય કાઢે નાખ્યું 2 રૂપિયા. એનું મૂલ્ય ન થાય એવી ચીજ મફત ના ભાવે મળે છે, એ પણ જ્ઞાનીઓની કરુણા છે ને. શું કે છે કે સારભૂત છે તો જીવ પદાર્થ ને સારભૂત પણ કઈ રીતે ઘટે છે? શું તો કે એના 2 વિશેષણ છે માટે એને સારભૂત છે. એક સ્વાનુભૂત્ય ચકાસતે અને એક સર્વ ભાવાંતર છીદે. 2 વિશેષણને લઈને એ સારભૂત પદાર્થ છે. બાકી 5 અજીવ પદાર્થો છે પણ એ સારભૂત નથી. અનંત ગુણ તો છે, ક્ષમા છે, પણ એક જીવ જ સારભૂત છે. કેમ કે એક સ્વાનુભૂત્ય ચકાસતે છે ને એક સર્વ ભાવાંતર છીદે છે. એમાં સર્વ ભાવાંતર એ જ્ઞાનનું વિશેષણ છે અને અનુભૂતિ સુખનું વિશેષણ છે. સુખનું વિશેષણ પહેલાં લીધું છે, જ્ઞાનનું વિશેષણ પછી નાખ્યું છે. જુઓ, સુખ અને જ્ઞાન 2 મુખ્ય વાત છે પ્રયોજનમાં, પણ સુખને પહેલાં લીધું છે. સ્વાનુભૂત્યા ચકાસતે સર્વ ભાવાંતર છે. એમાં સ્વાનુભૂત્યા એટલે આ અવસરે સ્વાનુભૂતિ કહેતા સ્વાનુભૂતિ દ્વારા સ્વાનુભૂતિ કહેતા નિરાકુલત્વ લક્ષણ શુદ્ધાત્મ પરિણામ રૂપ અતિન્દ્રિય સુખ જાણવું તે રૂપે અવસ્થા છે જેની. અને સર્વ ભાવ અર્થાત અતિત અનાગત વર્તમાન પર્યાય સહિત અનગુણે બિરાજમાન જેટલા જીવાદી પદાર્થ છે દ્રવ્યો તેને અંતર છેદીને એટલે કે તેના એક એક સમયમાં નુપત પ્રત્યક્ષ રૂપે જાણનશીલ જે કોઈ શુદ્ધ જીવ વસ્તુ તેને મારા નમસ્કાર. એ પરપ્રકાશક પણ લીધું. સ્વાનુભૂતિમાં સ્વપ્રકાશક પણ લીધું, બોલામાં પરપ્રકાશક પણ લીધું, તેને મારા નમસ્કાર. આ સ્વાનુભૂતિમાં રાખે છે. નિરાકૃત્વ લક્ષણ શુદ્ધાત્મ પરિણામ રૂપ અતિન્દ્રિય સુખ જાણવું, આ સુખથી ભરેલો પદાર્થ છે માટે સારભૂત છે. માણસનું કેવું એ વાતમાં કાંઈ સાર નથી, જવાદીઓને એટલું અસાર છે. અસાર છે એનો શું છે કે ક્યાં ક્યાંય સુખ મળે એવું પ્રયોજન છે. એ વાતનું કંઈ ચાલુ લેવાનું કે જીવને સમસ્યા જ્ઞાનની નથી, સુખ દુઃખની છે, દુઃખ મટાડવાની છે. ઓછું જાણે એને એને વાંધો નથી, એનું એને દુઃખ નથી કે મને ફલાણમાં હવે દુઃખ ખબર નથી પડતી, આ ખબર નથી પડતી, મને વેપાર નથી આવડતો, મને વિજ્ઞાન નથી આવડતું, મને ગણિત નથી આવડતું, એનું એને દુઃખ નથી. પણ એને પીડા થાય તો એનું દુઃખ છે. અભણમાં અભણ માણસ હોય તો શરીરની પીડા થાય એનું એને દુઃખ છે, પ્રતિકૂળતા આવે એનું દુઃખ છે. પીડા છે જ્ઞાનમાં, પણ સમસ્યા દુઃખની છે ને, એટલે અહીંયા સુખની વાત મુખ્ય કરી છે કે પ્રયોજન શું જ્ઞાનનું કે સુખનું, તો કે સુખનું, માટે પણ અહીં મુખ્ય વાત કરી છે. વિચાર છે એમાં થયું છો કે દુઃખ મટાડવા માંથી આ વિચાર ઉઠો છો, તો દુનિયા દુઃખી કેમ છે, આનો કોઈ ઉપાય છે કે નહીં? એટલે એ દુઃખ મટાડવાના ભિન્ન ભિન્ન ઉપાયોમાંથી ખોટા ઉપાયને પણ કોઈ સાચો ઉપાય માનીને અનુસરવા લાગ્યા. જગતમાં જુદા જુદા ધર્મ મત જોવામાં આવે છે, તેની ઉત્પત્તિનું મુખ્ય કારણ એ છે કે ઈલાજમાં ભૂલ્યા છે, માર્ગમાં ભૂલ્યા છે, ઉપાયમાં ભૂલ્યા છે. મોક્ષને તો આસ્તિક્ય દર્શનો સ્વીકારે છે, આત્માની હયાતીને પણ આસ્તિક્ય દર્શનો સ્વીકારે છે. જ્યારે આત્માને આત્માનો મોક્ષ ભેદ શેમાં છે, વિચાર ભેદ શેમાં છે, તો ઉપાયના પેલો કહે છે કે હું કરું તે સાચું, પેલો કહે છે કે હું કરું તે સાચું. અરે જૈનમાં શું છે કે ભાઈ ત્યાગ કરો, વ્રત કરો અને ત્યાગ કરો, જ્ઞાન કરો. ઓલી ચીજો કે નહીં, જ્ઞાન એની જરૂર નથી, વ્રતની જરૂર નથી, ભક્તિ કરો. એટલે એમાં ભક્તિમાં જ્ઞાન અને વ્રત બે આવી ગયા. વ્રત આવો કે જ્ઞાન કરીને પણ તમારે વ્રત કર્યા વગર નહીં હાલે, વ્રત કરો આજ પછી માટે પહેલા વ્રત કરો. જ્ઞાન કરવા વાળો કે જ્ઞાન વગર બધું નકામું છે, તારી ભક્તિ હતી નથી ને તારા વ્રતે. એ ત્રણ રસ્તા છે, એક છે એ એક યથાર્થ રસ્તો મળે તો દુઃખ મટીને સુખ થાય. ધર્મની વાત નથી કરતા હવે, દુઃખ મટીને સુખ થાય એમ કે છે. હવે શું કહે છે કે ધર્મથી દુઃખ મટે એમ ઘણા ખરા વિચારો વિચારવાની માન્યતા છે. કોઈ ધર્મ કરે તે સુખી થાય, આ તો જાડી વિચારધારા હોય. થોડું વિચાર વાળાઓને પણ એ તો ખ્યાલ આવ્યો છે કે ધર્મથી સુખ થાય છે. ધર્મથી દુઃખ મટે એમ ઘણા ખરા વિચારવાની માન્યતા છે, પણ ધર્મનું સ્વરૂપ સમજવામાં એકબીજામાં ઘણો તફાવત પડ્યો. ધર્મથી સુખ મટે એ વાત થઈ છે, પણ ધર્મ એ ધર્મ એટલે શું, ધર્મનું સ્વરૂપ શું, એટલે પૂછે છે માણસ ધર્મ ધર્મની વ્યાખ્યા શું. જૈન દર્શન એમ કહે છે કે વસ્તુ સહાવો ધર્મો, ત્યાગ કરવો તે ધર્મ એમ ન કહ્યું, શાસ્ત્રમાં તું એ ધર્મ ન કહ્યું, ભગવાનની સામે જઈને પદ ગાવું તે ધર્મ ન કહ્યું, પૂજા કે માળા ગણવી એને ધર્મ ન કહ્યું, અને સમય શિખરની યાત્રા કરે એનું નામ ધર્મ નથી. એવું નથી તું કે દાન આપી દે એનું નામ અહિંસા પાડી દે એનું નામે ધર્મ નહીં, ઠીક, દાન આપે એનું નામ ધર્મ નહીં, પણ બીજા જીવને બચાવે એનું નામ પણ ધર્મ નહીં, ઠીક,
કર્તાના પરિણામ કરશે, બીજા બીજું ક્યાં છે કરે. તો ધર્મ શું પણ એ વસ્તુનો સ્વભાવ તો ધર્મ છે, આમાં વાંધો કાઢી દેશે. વસ્તુનો જે સ્વભાવ તે તેનો ધર્મ છે, એમાં શું વાંધો કાઢશો? એમાં તો તર્ક ચાલેલું ને વિચારવાનું જોયું હોય એ વિચાર તો થઈ જાય. વાત તો કઈક વૈજ્ઞાનિક રીતે છે, એમને મધરથી ભગવાનની માળા ભર્યો એટલે ધર્મ થાય ને સુખી થઈ જવાય એવી કોઈ અંધશ્રદ્ધાની વાત નથી. ધર્મની પરિભાષા પછી મને એક રીતે કરી છે, અને એ બધી પરિભાષા કરવાના જુદા જુદા કારણો છે. કોઈમાં પરંપરા એ ધર્મ છે, કોઈમાં માત્ર પુણ્યને ધર્મ કયો છે, કોઈમાં સીધા ધર્મનું કારણ સમજીને ધર્મ કયો છે, એમ અનેક જાતે વાત કરી. પોતાના આત્માની હિંસા કરે, રાગ વડે એના જ્ઞાન ને આનંદ પ્રાણ ની હિંસા કરે અને બીજાને સુખી કરે, કરી શકે
નહીં.
એ તો કોઈ રીતે બની શકવા યોગ્ય જે પોતે દુખી છે અને જે સુખ માટે પ્રયત્ન કરે છે એ બીજાનું દુઃખ ક્યાંથી દૂર કરવાનો હતો? જે એનું પોતાનું નથી કરી શકતો ને બની શકે. ધર્મથી દુઃખ મટે એમ ઘણા ખરા વિચારવાની માન્યતા થઈ, પણ ધર્મનું સ્વરૂપ સમજવામાં એકબીજામાં ઘણો તફાવત એટલે એમાં પકડ થઈ. હું કહું છું ધર્મ, તમે હું કહું છું ધર્મ, અમે કહીએ તે ધર્મ, અમારી રીતે કરવું જોઈએ, તમારી રીતે નહીં પણ અમારી રીતે કરો, આ એમાં વિચાર કરીએ ત્યારે. અને ઘણા તો પોતાનો મૂળ વિષય ચૂકી ગયા, ઠીક છે, મૂળ વિષય દુઃખ મટાડવાનો જ ચૂકી ગયા. એવા કેટલાક ધર્મો છે જેની અંદર હિંસા આદિ પાપની પ્રધાનતા પણ જોવામાં આવે છે. આ વધ કરે છે, આગાહી કરે છે, મનુષ્યના વધ કરે છે, પ્રાણીઓના વધ કરે છે, પછી આ બે ઇન્દ્રિય આદિ અક્ષુલના જ્યાં વધારે પ્રકાર છે ત્યાં પણ હિંસા ભંગ થાય છે. બધા બંધુ વાપરે છે, ભગવાનને કેટલા ફૂલ ચડાવ્યા તો 10,000 ચડાવ્યા, ધર્મ થઈ ગયો હિંસા છે, ધર્મ તો નથી થયો પણ હિંસા છે, પાપ છે. ઘણા તો પોતાનો મૂળ વિષય ચૂકી ગયા અને ઘણા તો તે વિષયમાં મતી થાકી જવાથી અનેક પ્રકારે નાસ્તિકાદી પરિણામોને પણ પામ્યા. થાકી ગયા દે, હવે આ બધું અલગ છે, જવા દો, કાંઈ પરભવ નથી, કાંઈ સ્વરૂપ નથી, નર્ક નથી, કાંઈ નથી, ભગવાન નથી, ઈશ્વર નથી, દેવા નથી, ધર્મ બરમ બધું કાંઈ છે જ નહીં, બધું અંબક છે. એમાં સુધા બહુ મોટી વાત થઈ છે. હા, રશિયામાં એ રીતે મોસ્કોની દિવાલ ઉપર લખ્યું હતું, ધર્મ છે ધર્મ, ધર્મ કરીને આ ધર્મગુરુએ આ દુનિયાનો સત્યાનાશ ગુરુએ ભગવાન દલાલ થઈને ભગવાન અને આપણી વચ્ચે ગુરુ દલાલ ન જોઈએ, ગુરુ છે બધા દલાલ છે, કે દલાલને કાઢી મૂકો, કે આપણે સીધો સંપર્ક રાખો ભગવાન આવે કેમ, તો કઈ લોકો સત્યાનાશ વાળ્યું છે, જેટલા ગુરુ છે ને એ બધા સત્યાનાશ વાળ્યું છે. અત્યારે જેને જેમ ફિટ થાય એમ પછી માંડે બોલવાનું, ઘણી ધોરી તો થાય નહીં કે રોકે ને એવું ન બોલાય. એમ કહેતા આ ગુરુ ને દલાલ કહેતા, ને દલાલ છે ને કાઢી મૂકો, એને શક્ય ના થાય. એટલે ઘણા તો પોતાનો મૂળ વિષય ચૂકી ગયા અને નાસ્તિક જેવા પરિણામોમાં આવી ગયા, થાકીને હો, મતી થાકી જવાથી, બુદ્ધિ થાકી ગઈ એની ઓછું પડે.
બધા ફેરકાની મીટિંગ થઈ છે, આપણે આ દ્રષ્ટિ બધા મૂળ મીટિંગ થઈ જાય છે.
દુઃખ ના મૂળ કારણ અને તેની શી રીતે પ્રવૃત્તિ થઈ, દુઃખ કેમ પ્રવર્ત્યું તેના સંબંધમાં થોડાક મુખ્ય અભિપ્રાયો અત્રે સંક્ષેપમાં જણાવવામાં આવે છે. જુઓ કેવો ઉહાપોહ પોતે કરે છે, એટલે કુશાગ્ર બુદ્ધિ છે. દુઃખના મૂળ કારણ અને તેની પ્રવૃત્તિ કઈ રીતે થઈ એ સંબંધમાં કેટલાક થોડાક મૂળ અભિપ્રાયો અત્યારે સંક્ષેપમાં જણાવવામાં આવે છે. નીચે કે દુઃખ શું છે, મૂળમાં દુઃખ છે શું, દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે, છે તેનું મૂળ કારણ શું છે, નિદાન અને તે સાથે મટી શકે આ તેનો ઈલાજ. ત્રણ પ્રશ્નો ઉઠાવ્યા, મૂળ કારણ ને તપાસવામાં આ ત્રણ પ્રશ્નો ઉઠાવ્યા કે દુઃખ એ શું છે, જે કાંઈ હોય તેનું કારણ શું છે અને એને મટાડવાનો ઉપાય. એ સંબંધ જીનો એટલે વિતરાગોએ પોતાનો જે મત દર્શાવ્યો છે તે અહીં સંક્ષેપમાં કહીએ. પોતાને વાત કરી નાખ્યા, અનેક ધર્મમતોની વાત કરી છે પણ અહીંયા જીન જીનના અભિપ્રાયની વાત કરી છે. જીનેન્દ્રનો અભિપ્રાય શું છે, જીનમત શું છે, બીજા કોઈ મતદાર નથી. જીનો એટલે વિતરાગો, એ પોતાનો જે મત દર્શાવ્યો તે વિતરાગોનો મત શું કરવાનો બીજાનો નહીં. આ પ્રશ્ન આ થવા જેવો છે કે જીન વિતરાગનો મત શું કરવાનો, બીજાનો કેમ નહીં. એમાં વિતરાગ છે, વિતરાગ છે એટલે શું છે કે એને રાગે નથી, એને દ્વેષ પણ નથી અને એને મોહ પણ નથી. માટે જે કહે છે તે બરાબર છે. આમ તો વધારે સર્વજ્ઞ પણ સ્થાપ છે, કોઈ પ્રકારનું અજ્ઞાન નહીં હોવાથી પણ એમની ભૂલ નથી થવાની. મિત્ર વળી તર્ક કાઢે કે રામ દેશમો ભલે ન રહ્યા પણ ભૂલ થાય તો શું કરવું, એને ભૂલ થાય એનું શું કરવું, તો ભૂલ તો અજાણા અજાણ્યા હોય કરે, જાણીતા ભૂલ કરે જેને જ્ઞાન કે સર્વજ્ઞ છે અને વિતરાગ છે. માટે તેમનો અભિપ્રાય અને તેમનો મત માન્ય કરવા યોગ્ય. આ ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. ધર્મ સર્વજ્ઞતાથી પ્રણીત કરવો એ આટલા માટે વાત છે. વચન કોનું માનતો, દસ જુદા જુદા અભિપ્રાય આપણે માનવું કોનું, નિરોસનનું કથન માનવા તે હજે નહીં સમજે. જેને નિર્દોષતા અને પવિત્રતા પ્રગટ કરી છે રાગદ્વેષ મટાડીને, એનું કથન અનુભવ પૂર્વક નું હોવાથી સ્વીકાર કરો, માન્ય કરો. એ સંબંધી જીનો એટલે વિતરાગો એ પોતાનો જે મત દર્શાવ્યો છે તે સંક્ષેપમાં કહીએ છીએ. યથાર્થ છે કે કેમ તેનું અવલોકન કરીએ છીએ. એનો મત છે, મતની યથાર્થતાનો પણ વિચાર કરશું. જીન વિભાગની પરીક્ષા કરી અને નિર્દોષતાથી હવે એમના વચનોની પરીક્ષા અમે પણ એ કરશું કે યથાર્થ છે કે યથાર્થ ન્યાય સંપન્ન છે કે નહીં, તર્કસંગત છે કે નહીં, વાસ્તવિકતામાં છે કે કલ્પનામાં છે, બધા પ્રશ્ન છે. જે ઉપાયો દર્શાવ્યા તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર અથવા તે ત્રણેયનું એક નામ સમ્યક મોક્ષ છે. દર્શન જ્ઞાન ચારિત્ર નું એક નામ મોક્ષ કર્યું પાછું, એમને મુક્ત પરિણામો છે ને અબંધ પરિણામો છે એનું નામ
પાડ્યું.
કેમ કે મોક્ષ તો બીજા આસ્તિક દર્શનો કહે છે, દર્શન એટલે સાચી શ્રદ્ધા, સમ્ય જ્ઞાન એટલે સાચું જ્ઞાન, સમ્ય ચારિત્ર એટલે સાચું આચરણ, અને ઉત્તરને અબદ્ધ પરિણામો વાંચું છે. સમ્યક મોક્ષ, સમ્યક આ ત્રણેય નું એકત્વ, ત્રણે ભળી જાય એક સાથે, એકત્વ પણ રહે છે, ભિન્ન ભિન્ન નથી રહેતા. ભિન્ન ભિન્ન નથી રહેતા એટલે સમ્યક દર્શન હોય ને જ્ઞાન ચારિત્ર નું હોય એમ નહીં, ચારિત્ર હોય ને જ્ઞાન શ્રદ્ધા જ્ઞાન નું હોય એમ નહીં. અભિનાભાવી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં સમ્યક દર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વિતરાગો એ કહી છે. હવે જુઓ ક્યાં આવે છે વિતરાગનો અભિપ્રાય કપાસીને કહે છે કે જૂનાગુણ વાંચ્યા, જીનોના શાસ્ત્રો વાંચ્યા, વિતરાગોના શાસ્ત્રો વાંચ્યા, તો આ ત્રણ જે પદ લીધા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એમાં સમ્યક દર્શનની મુખ્યતા છે. પાયામાં સમ્યક દર્શન છે. જ્ઞાન અને ચારિત્ર કઈ માન્યતાથી પ્રવર્તે છે એ મુખ્ય વાત છે. જેમ કોઈ માણસ કોઈ વાત કરે છે તો બુદ્ધિશાળી માણસ શું વિચાર કરે છે, એને એ વાત કરી ગમું છે, શું માનીને કરી ગયો, કોના આધારે કરી, કઈ માન્યતાને આધારે એ વાત કરી છે. માનો કે જે ધર્મ છે એમ કે છે કે ક્રોધ કરવો નહીં, પાપ કરવું નહીં. કોઈ ધર્મ તો એમ નહીં કે ક્રોધ કરો ને પાપ કરવું, એ તો કોઈ ધર્મ નહીં કે બરાબર છે. તો એને બહુ સારી વાત કરી ગણાય, તો કે એમ નહીં, શું માનીને એવી વાત કરે છે. માન્યતા તો પાસે પદ્ધતિ છે વાત કરવાની, વિચાર કરવાની. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં સમ્યક દર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વિતરાગોએ કહી છે. જોકે સમ્યક જ્ઞાનથી જ સમ્યક દર્શનનું પણ ઓળખાણ થાય છે, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાંત છે અને ઓળખાણ સમ્યક દર્શનને સમજી શકાય, પણ જ્ઞાનમાં અવિનાભાવી જ્ઞાનથી ઓળખી શકાશે. જોકે સમ્યક જ્ઞાનથી જ સમ્યક દર્શનનું પણ ઓળખાણ થાય છે, તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ વગર જ્ઞાન સંસારિક દુઃખના હેતુ રૂપે હોવાથી સમ્યક દર્શનને ગ્રહણ કર્યું. જ્ઞાન તો હોય છે, જ્ઞાન નો ઉઘાડ ઘણો હોય છે, પણ જ્ઞાન તો પાપમાં દોરી જાય. બહુ ઉઘાડ વાળો હોય તો ઘણા પાપના ધંધા કરે, કેમ કે બુદ્ધિ ઘણી છે. એ જ્ઞાનનું એવી રીતે જ્ઞાનનું કામ છે, એની માન્યતા શું છે, જ્ઞાનની સાથે એની શ્રદ્ધા શું છે, એ તપાસીને જ્ઞાનની કિંમત આંકશો. અરે શાસ્ત્ર જ્ઞાન હોય તો તે દુનિયાદારીના જ્ઞાન તો પાપના છે, પણ શાસ્ત્રનું જ્ઞાન હોય તો એની માન્યતા તપાસીને એ જ્ઞાનનું મૂલ્ય કરવામાં આવે છે. માન્યતા જેની ખોટી એના જ્ઞાનના મૂલ્ય સાચા કરી શકાય. બહુ વિચક્ષણતાથી પ્રતિપાદન કરે છે વિષયને. જોકે સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શનનું પણ ઓળખાણ થાય છે, તો પણ એ રીતે જ્ઞાનની પ્રધાનતા હોવા છતાં પણ બીજી રીતે દર્શનની પણ પ્રધાનતા છે, એમ કહેવું છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ વગર જ્ઞાન સંસારના હેતુ રૂપે એટલે દુઃખના હેતુ રૂપે હોવાથી દુઃખના કારણ જ્ઞાન જ દુઃખનું કારણ થાય. તો સ્વર સાથેનો સંપર્ક પણ જ્ઞાન કરે છે અને સ્વ સાથેનો સંપર્ક પણ જ્ઞાન કરે છે. જ્ઞાનનો પર્યાય વચ્ચે છે, આ બાજુ પરપદાર્થ છે, આ બાજુ સ્વ પદાર્થ છે. જ્ઞાન તો જો માન્યતા સંભળી હોય તો સ્વનો આશ્રય રહેશે, જો માન્યતા પણ સબળી ન હોય તો પરનું આશ્રય જ્ઞાન કર્યા વગર. એ સંસારના દુઃખના હેતુરૂપ હોવાથી સમ્યક દર્શનનું મુખ્યપણું વિતરાગોએ પણ સ્વીકાર્યું છે, ગ્રહણ કરેલું છે અને તે યથાર્થ છે. ફેરવી સમ્યક દર્શનની પ્રધાનતામાં વાતને લઈએ. વાત 45 વર્ષ સુધી એ વિષય તો એટલા માટે હાથમાં લીધો, હજારો જીનાગમ વાંચીને પછી એમને શું નક્કી કર્યું કે આ સમ્યક દર્શન ની વાત કરવા જેવી છે, એનું પ્રાધાન્ય છે. વિતરાગના આગમોમાં જીનાગમોમાં સમ્યક દર્શન નું પ્રાધાન્ય છે, એની મુખ્યતા કર્યા વિના બાકી બધી ગડબડ થવાની.
ભગવાન નો જય હો.